प्रवचन नंबर 283 तारीख 6/4/55 समयसार गाथा 172।
બુદ્ધિ છૂટે એટલે રાગ નો સર્વથા અભાવ થઈ જાય, યથાકારી થાય એમ નથી. ને રાગ થાય છે માટે કરતા બુદ્ધિ છે માટે રાગ થાય છે એમ પણ નથી. અને કરતા બુદ્ધિ ગઈ તો રાગ થાય જ નહીં એમ પણ નથી. રાગ અને મચકનો રાગ અસ્થિરતાનો રાગ હોય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જ્ઞાનને એટલે શુદ્ધાત્માનું દેખવું, જાણવું, નામ સુનવું એટલે અવલંબન. ઉગ્ર અવલંબન નથી, અલ્પ અવલંબન તો છે એટલે જ્ઞાની તો થઈ ગયો છે. પણ ઉગ્ર અવલંબન અંદરમાં જેટલી માત્રામાં જોઈએ એટલી માત્રામાં યથાખ્યાત કેવળ જ્ઞાનની યોગ અવલંબન નથી હતી. ચોથે ચોથાને યોગ, પાંચમે પાંચમાનો યોગ અવલંબન છે, ગુરુ અવલંબન નથી. ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જ્ઞાન એટલે શુદ્ધાત્માનો દેખવું એટલે અવલંબન લેવું, જાણવું અને આચરવું, કે જ્યાં સુધીમાં જ્ઞાનનો એટલે આત્માનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય, ત્યારથી સાક્ષાત જ્ઞાની થયો તકો સર્વથા નિરાશ્રો જ હોય છે. બુદ્ધિ પર ઉપરાગ ગયો છે, અબુદ્ધિ પર ઉપરાગ છે, અને હજી અવલંબન થોડું બાકી છે, પૂરું અવલંબન આવતું નથી, એટલે એટલો એને બંધ થાય છે. અને ઉગ્ર અવલંબન આવતા સાક્ષાત જ્ઞાની એટલે કેવડી થયો, જ્ઞાની એટલે કેવડી આવે, અંતરાત્મા તો પરમાત્મા થયો, ત્યારે સર્વથા નિરાશ્રવ છે. કથનચિત નિરાશ્રવ ને કથનચિત સાશ્રવ હતું, કથનચિત હતું. કથનચિત નિરાશ્રવ એટલે કરતા બુદ્ધિનો હું રાગદ્વેષમો ગયો હતો એટલે નોંધ નથી, નિરાશ્રવ જ છે. પણ
દ્રષ્ટિ અપેક્ષા સર્વથા નિરાશ્રવ,
સર્વથા નિરાશ્રવ હતો, પણ જ્ઞાન અપેક્ષા એ સર્વથા નિરાશ્રવ હવે થાય છે. કેવળ જ્ઞાન થતા થાય છે અથવા યથાખ્યાચરિત્ર થાય ત્યારે થાય છે. યથાખ્યાચરિત્ર થતા પણ થઈ જાય કહેવાય, પણ ત્યાં હજી જ્ઞાનની પૂર્ણતા નથી, એટલે કેવું જ્ઞાન લઈ જવાય, કેવું જ્ઞાન થાય એટલે સર્વથા નિરાશ્રવ થયો, સાક્ષાત એટલે સર્વથા. સમીસારમાં પૂરી સ્થિતિ બતાવી છે. અજ્ઞાનીની સ્થિતિ, અજ્ઞાન ટળેને જ્ઞાન કેમ થાય એની સ્થિતિ, જ્ઞાન થયા પછી સાધકની શું સ્થિતિ હોય છે, પૂર્ણતા પહેલા પૂર્ણ સાસુ છે,
પરિપૂર્ણ
સરળ અને પાછું નવું થતું અને ભૂતાર્થી જ્ઞાન કેટલો માલ પૂર્યો છે. જાણે છે અનુભવ પછી કરતા બુદ્ધિ ગઈ છે, બુદ્ધિપૂર્વક ગયો, અબુદ્ધિપૂર્વક પ્રિય છે. ઠીક છે, ભાવાર્થ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક થયું, અજ્ઞાન ગયું દેખું ને, બુદ્ધિપૂર્વક નો અર્થ અજ્ઞાનમય રાગદ્વેષનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી સૂક્ષ્મ જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને એટલે શુદ્ધાત્માને સર્વોત્કૃષ્ટ ભાવે અવલંબન લઈને દેખતો જાણતો ના કરતો સગમુથી જગની ભાવે દેખી જાણી આચરી શકે છે. તેથી એમ ગણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક અર્થાત ચારિત્ર બહુ સંબંધી રાગદ્વેષ વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉદ્દેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે, એવું ને, કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. જ્યાં સુધી પૂર્ણ કેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી તું આડે અવડે રસ્તે ચડીશ, માં ત્યાં સુધી વ્યવહાર પ્રક્રિયા કરતી એમ નથી. એક જ વાત છે, અનુભવ પછી પણ સમય દર્શન પછી તો હું આજ કર્યા કરતી ગુપ્ત ચમત્કાર થવા, જગતને ખબર નથી સાધક કેમ થવા એ ખબર નથી, અને સાધક થયા પછી ચારિત્ર પૂર્ણ કેમ થાય એ ખબર નથી. આ માર્ગ છે, આ માર્ગ ને હાર્દ આ છે. જૈન દર્શન બહુ સરસ શબ્દમાં કહ્યું કે ના, જ્યાં સુધી તું પૂર્ણ ન દેખ ત્યાં વચ્ચે પાંચ પ્રકારના તપ કરીને પાંચમા વર્ષ પાળકે અને યાત્રા કરીએ, બીજાને સમજાવજે અને શાસ્ત્ર લખીએ અને સાંભળજે. બીજું છે નહીં પણ એમાં તો કરતા બધી થાય, ઓલું હોય એવું જશે, માંડ આવ્યું હોય. આજ માર્ગે જો ટોટલ આજ માર્ગે દર્શન જ્ઞાન ચારિત નું પ્રમાણ વધતો જાય છે. આજ માર્ગ છે, આજ માર્ગે ઉપર કહ્યું તે દર્શન જ્ઞાન ચારિત નું પ્રમાણ વધતું જાય છે. અને એ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રત્યે છે, કેવળ જ્ઞાન પ્રત્યે ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાશ્રમ છે. પંડિતજી ભાવા બહુ સારો કહ્યો, વચ્ચે વ્યવહાર તારાથી ન ટકાય નિશ્ચયમાં તો શુભ ભાવ કરજે અશુભથી બચવા, એ વાત જ નથી. એકને એકને જાણતા આ ચર્ચા સમય દર્શન થયું, એને દેખવાનું એને જાણવાનું એમાં આચરણ રહે તો કેમ ના થઈશ. ક્યાંય બહાર જવું નથી, આવું નથી, ઘરમાં બેઠા બેઠા તારું કામ કરો. જ્યાં સુધી શોષણ જ્ઞાન છે ત્યાં સુધી અભૂતિપૂર્વક અર્થાત ચારિત્ર હોવાનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષા એક નાની નિર્ણયપૂર્વકનું કહ્યું, અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતા અને કેવળ જ્ઞાન પ્રગટતા સર્વતા નિરાશ્રપણું કહ્યું. આ વિવક્ષાનું વિચિત્રપણું છે, અપેક્ષાથી સમજતા એ સર્વપ્રથમ યથાર્થ છે. પછી રાજબંધી સાહેબ જે કહે છે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક એનો અર્થ પાછળથી કરશે આપણે થોડો ટાઈમ પછી, તર્કમાં એક ચોલ ગાતા કળશ પછી એના જ ભાવાર્થમાં. હવે આ જ અર્થનું કળશ રોકાવી કહે છે, 116 નંબરનો કળશ બોલો.
સમસ્ત પરવૃત્તિને
પર પ્રવૃત્તિને એટલે રાગને ને દેવના વિકલ્પોને બધાને ઉખેડતો જ્ઞાનના પૂર્ણભાવ થતો હતો. ખરેખર સદા નિરાશ્રમ છે. જે ભાવાર્થમાં કહ્યું ને એ આને કહ્યું છે કે અનુભવ થયા પછી શું કરવું કે સ્વશક્તિને અવલંબન કયા કરવું ભક્તો બીજા આગળ વર્ષ જાય આવી જાય એને જાણે છે. બસ હવે થાય છે પરિણામ વચ્ચે એને જાણે છે કરતો નથી કરતા બુદ્ધિ ગયા પછી એ જાણેલો પ્રયત્ન આવે છે. જ્ઞાનીએ સમર્થ રાગને હે જાણ્યો છે. બે ભાગ નથી રાગમાં, સમસ્ત શબ્દ રહેતો છે. સમસ્ત રાગને હે જાણ્યો છે તે રાગને મટાડવાને ઉદ્યમ કયા કરે છે તેને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી. શ્રદ્ધામાં બિલકુલ એમ નથી કે આ રાગ કરવા જેવો છે અને રાગ હોય તો ઠીક, તો મારી પ્રણતિ શુભ હોય તો પ્રણતિ સારી ગઈ, બિલકુલ નહીં. તેથી તે સદા નિરાશ્રવ જ કહેવાય છે. ભાવના નથી એટલે નિરાશ્રય જ કહેવાય છે. પ્રણતિ પરપ્રણતિ બે પ્રકારની છે. અશ્રદ્ધાળુ અને અસ્થિરતાળુ કેવા સરસ શબ્દો લીધા, એક અશ્રદ્ધાળુ અને એક અસ્થિરતાળુ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પ્રવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પ્રવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. વારંવાર અનુભવમાં જાય છે, વારંવાર અર્થાત પરપ્રવૃત્તિને સ્વરૂપ પ્રતિ વારંવાર વહેલા કરે છે. એ રીતે સફળ પ્રવૃત્તિને ઉકેલીને કેવું જ્ઞાન પ્રગટાવે છે. બુદ્ધિપ્રમુખ અને અબુદ્ધિપ્રમુખનો અર્થ આ પ્રમાણે છે કે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપ્રમુખ છે. અજ્ઞાન ઈચ્છા સહિત
એટલે કરતા બુદ્ધિ સહિત,
કરતા બુદ્ધિ
પોતાને રાગ સહિત માનીને જે રાગ થાય,
હા ઈચ્છા છે રાગને કરવાની, કરતા બુદ્ધિ એનું નામ બુદ્ધિપૂર્વક રાગ છે. એ મિત્યાદ્રષ્ટિનો હોય છે, સાધકને હોતું નથી. અને જે રાગારી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળદોરી જે થાય તે અબુદ્ધિપૂર્વક છે. વિકલ્પ આવે છે એને અબુદ્ધિપૂર્વક આવે છે, ખેંચીને લાવતો નથી. વિકલ્પ કરવા જેવો છે એ બુદ્ધિમાંથી નીકળી ગયો, કરતા બુદ્ધિ તો રહી ગઈ છે. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અધ્યાત્મનો અર્થ છે. આગમ પદ્ધતિનો અર્થ કરશે ઈરાજબલજી. આગમ પદ્ધતિ લેશે થોડી, મનવડે જણાય તે બુદ્ધિપૂર્વક, મનવડે ન જણાય તે બુદ્ધિપૂર્વક લેશે.
આપણે ગ્વાલિયરમાંથી ગયા થાય બુદ્ધિપૂર્વક, તમને તો માલુમ નહીં ના ધંધાલાલજી પંડિતજી કે મને પ્રશ્ન પૂછા હતા બુદ્ધિપૂર્વક ઓર અબુદ્ધિપૂર્વક
ક્યા,
તો આપને બહુ અચ્છા
બુદ્ધિપૂર્વકના બે અર્થ છે, અધ્યાત્મનો એક અને એક
આગળ.
બુદ્ધિપૂર્વક હે નહીં કોઈ રાગ સાહેબ, વિદ્યાર્થી સુધી લડાઈમાં જો 96,000 સ્ત્રીના માનવા નાખે તો પણ અબુદ્ધિપૂર્વક રાગ છે. એને
અબુદ્ધિપૂર્વક
અબુદ્ધિપૂર્વક એટલે ઈચ્છા વિના થાય છે. ઈચ્છા એટલે કરતા બુદ્ધિ નથી. વિષય અને કષાય બે જીતી લીધા છે. પરને જાણવાની ઈચ્છા મરી ગઈ છે અને પરને કરવાની ઈચ્છા મરી ગઈ છે. ચોથા ગુણ સ્થાને વિષય કષાયનો વિખ્યાતની સાથે રહેલો ભાવ મરી ગયો છે. એટલે કોઈ પણ કાર્ય એનો ઈચ્છા પૂર્વક થતું નથી. રસોઈ કરે, રોટલી કરે, જમવા જાય, મંદિરે જાય, ખાવું પીવું પોરવું ઓઢવું બધી ઈચ્છા વિના થાય છે.
એટલે એ બધું રાગ જયારે જ્ઞાનમાં જણાય છે ત્યારે એને જાણના જણાય છે, માટે અબુદ્ધિપૂર્વક નું થઈ ગયું
કે એની કરતા બુદ્ધિ ગઈ છે ને,
હું
કરતા બુદ્ધિ ગયા પછી જેટલા પરિણામ અબુદ્ધિપૂર્વક અને દ્રવ્યલિંગી મુનિ થાય તો એ કરતા બુદ્ધિ વાળો છે, ઈચ્છાપૂર્વક કરે છે બધું, એને ઈચ્છાની લીધી નથી. ઈચ્છાની વ્યાખ્યા વિષયને કષાયની વ્યાખ્યા એમ કરી કે કષાય અનુસાર કરવાની ઈચ્છા, કરવાની ઈચ્છા નથી, એને થાય છે એને જણાય જાણે છે બસ. આખો છૂટો પડી ગયો ચૈતન્ય ગોળો રાગથી બિલકુલ જુદો પડી ગયો છે. રાગ નું કાર્ય જુદું થાય છે, જ્ઞાનનું કાર્ય આટલું જુદું થાય છે. જ્ઞાનનું કાર્ય છે તે જીવનું છે, રાગનું કાર્ય જળનું કાર્ય છે, એને જેને કહે છે બસ. થવા યોગ થયા કરે છે એને જાણતા આ સ્થિતિ સાધક થયો છે. હું કરું છું એવો અભિપ્રાય નીકળી ગયો ને, કરતા બુદ્ધિ ગઈ, કરતા બુદ્ધિમાં બુદ્ધિપૂર્વક હોય, કરતા બુદ્ધિ ગયા પછી અબુદ્ધિપૂર્વક હોય. અજ્ઞાનમય નથી હવે, બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય છે. અજ્ઞાનમય હોય બધો ભાગ બુદ્ધિપૂર્વક મીઠા દ્રષ્ટિનો હોય, જ્ઞાનીને બુદ્ધિપૂર્વક કાંઈ કાર્ય નથી. અંદરની આ વાતો છે, અંદરની યથાર્થ છે, યથાર્થ
અધ્યાત્મની વાત જ સાચી છે.
બીજી વાત એમ જ છે, રોટલી દાળ શાકભાત થતા હોય ને હું કરું છું એમ નથી, કરતા બધી ખસી ગઈ છે એટલે બધી કાર્ય અબુદ્ધિપૂર્વક થાય એમ લેવું. સમય પ્રથમ ત્યાં પછી એની પહેલા કરતા બુદ્ધિ હોય છે, કરતા બુદ્ધિને ટાળવા જેવી છે, જ્ઞાતા બુદ્ધિને કરતા બુદ્ધિ. પેલા રાગનો હું કરતા નથી તો કોણ કરતા છે, કે ભૂતગલ દ્રવ્યનો સ્વામી છે માટે નિરંતર કરે છે. તને હું કરતા બતાવ્યો મેં, હવે તો અકર્તા થવાની આવી ગયો. પછી કે હું પરને જાણું છું કે નહીં, પરને જાણનારું તને બતાવું છું, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, તું પરને જાણતો નથી તો જ્ઞાતા બુદ્ધિ ગઈ. તને બીજો બતાવું છું, જ્ઞેયો છે, જ્ઞેયોને જાણનારો બીજો છે, આત્માને જાણનારો ત્રીજો જુદો છે. આત્માને જાણનારો તું, પરને જાણનારો તું નહીં, પણ ઇન્દ્રિય જ્ઞાન એટલે જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. આ દશકા સાંભળ છે, જ્ઞાતા બુદ્ધિ છોડાવે છે. તમે એના પહેલા કહ્યું પ્રેમચંદજી ભાઈ મને સંધ્યાબેને કરતા બુદ્ધિ તો છોડાવી હતી કે પરિણામ માત્ર આત્માથી ભિન્ન છે, પછી પરિણામને કે રીતે આત્મા કરે એમાં કરતા બધી તો કરી, પણ અહીંયા આ ભૂલ મારી થતી હતી કે જ્ઞાન પર નહીં જાણે છે, જ્ઞાન પર નહીં જાણે છે, ઉપયોગ પર નહીં જાણે છે. હું જ્ઞાન લેતો હતો, એ જ્ઞાન નથી, આ તો ઇન્દ્રિય જ્ઞાન નહીં, નહીં જાણે છે. જ્ઞાન તો આત્માને જાણે છે, એ જ વખતે ઇન્દ્રિય જ્ઞાન પર નહીં જાણે છે ત્યારે જ્ઞાન આત્માને જાણે છે. સ્વીકાર કરે તો કામ થઈ જાય, તો તે નિર્ણય થાય, બાકી સ્થિતિ તો આ છે, ફંક્શન છે. નવ ગાથા સુધી સ્થિતિનું વર્ણન કર્યું, દસમી ગાથા કરશું. આવી સ્થિતિ હોવા છતાં મૂળ તને પરને જાણવાની ઈચ્છા થાય છે એવું કહે છે. શિવ બુદ્ધિ જેને થઈ છે એને પરને જાણવાનું મન થતું નથી. સમય જ્ઞાન જેને થયું છે એને પરને જાણવાનું મન થતું નથી. એટલે બુદ્ધિપૂર્વક હો, અબુદ્ધિપૂર્વક જુદું, ઇન્દ્રિયને પરને જાણવાનું બંધ નહીં કરે, એનો ધર્મ છે. પરને પ્રસિદ્ધ કરનારી ઇન્દ્રિય જ્ઞાન છે એને મર્યાદામાં લાય, અહીંયા પણ એ જ વાત કરીશ. પછી તમે નહોતા ત્યારે ઓગણ પચાસ કાથા અને આ ગાથાનો તફાવત નીકળ્યો. ભાઈ ની આરે બે જણા બેઠા હતા, મીઠાભાઈ ની કહી ઓગણપચાસ કાથામાં આ ગાથામાં બધું ફેર છે. ઓગણપચાસ કાથામાં એમ કહ્યું કે આત્મામાં શોષણ ભાવનો જ અભાવ છે, તેથી ભાવ ઇન્દ્રિય વડે પરને જાણતો નથી, એમાં આત્માનો સ્વભાવ બતાવો છે સીધો. અને આમાં ઇન્દ્રિય પરને જાણે છે, હું પરને જાણતો નથી એમ બતાવવું છે. હું તો પરમાર્થ સ્વરૂપ બતાવું છે એક, અને પરમાર્થ સ્વરૂપ કેવું છે એ બતાવું છે. તો આત્મા આત્માનો ધર્મ નથી, કેમ કે સૂક્ષ્મ ભાવનો અભાવ છે, તે ભાવ ઇન્દ્રિય વડે પરને જાણતો નથી. અને અહીંયા કે છે કે પરને જાણે છે કોણ છે કે ઇન્દ્રિય જ્ઞાન છે તું નથી, બે માં એટલો તફાવત છે. માં કે છે આત્મા ભાવ ઇન્દ્રિય વડે પરને જાણતો નથી, અભાવ છે માટે જાણતો નથી એના સાધન વડે, સમજી ગયા. પછી કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય પછી પોતાને જાણતા પરને જાણે કે બીજો. અને અહીંયા એમ કે છે કે તું પરને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, હું પરને જાણું છું એવી તારી બુદ્ધિ છે એને મિટાવી દે. દ્રષ્ટિનો વિષય આપ્યો, અહીં જ્ઞાન અહીં જ્ઞાન દોષ છે બતાવે છે, હું પણ જાણું છું એ દોષ છે. હું પણ જાણું છું એમાં સામાન્ય તિરભાવ થઈ જાય છે, અને એમાં ઇન્દ્રિય જ્ઞાન હોય આત્મા જાણે તો સાધન થઈ ગયું, તો ઇન્દ્રિય જ્ઞાન વાળો થઈ ગયો, અતિન્દ્રિય જ્ઞાન હોય આત્મા એકતા એકતા થઈ ગઈ, શંકર દોષ થઈ ગયો. અહીંયા કે છે કે જાણે છે ખરો, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે આત્માની, આત્મા આત્માને જાણે કે ઇન્દ્રિય જ્ઞાન પણ જાણે, બે ભાગલા પડ્યા, બે ભાગલા પાડી દીધા. આમાં સફળ પ્રકાર કોઈ ક્યાં વાત કરવી, કોઈ અપૂરો વાત છે, સ્વપ્રકાશક જ છે, આ શ્રેણી બુદ્ધિની વાત છે. હવે પરનો પ્રતિભાસ થાય એનું ના નથી, પણ હું પણ નહીં જાણું છું,
હું
નથી જાણતો, જુદું છે. ને મારા જ્ઞાનમાં જણાય છે પણ મારું લક્ષ્ય ક્યાં છે? કેવળ જ્ઞાનમાં લોકો જણાય છે, અહીંયા લક્ષ્ય એનું
જ્ઞાનનું લક્ષ્ય બે ઉપર ન
હોય.
જ્ઞાનમાં તો લક્ષ્ય વગર ગયે, જે લક્ષ્ય પૂર્વક ગયે જાણે એ જ્ઞાન ના હોય,
જ્ઞાન હોય અજ્ઞાન થઈ ગયું,
ભાવેન્દ્રી હોય,
ભાવેન્દ્રી હોય. આટલી છણાવટ કોણ કરતું?
આ તો આપના ભાગમાં એવું છે, જ્ઞાનની છણાવટ.
અને ગાથા પણ કેવી દસ ચોખી
ચોખી
ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે છે, હું રૂપને જાણતો નથી. રૂપ મને કહેતું નથી કે મને જાણ, અને આત્મા સ્વભાવથી છોડીને રૂપને જાણવા જતો નથી. ડબલ કહ્યું છે,
ડબલ બે બાજુથી,
બે બાજુથી પેક કહ્યું છે. ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે છે અને રૂપ મને કહેતો નથી કે તું મને જાણ, અને આત્મા આથી છૂટીને રૂપને જાણવા જતો નથી, કેમ કે જાણનાર બધું જાણે છે ને એ જાણે ને તું એ જાણ, તું રૂપ રૂપને જાણીશ તો દોષ લાગશે, અને ઇન્દ્રિય જ્ઞાન રૂપને જાણશે તો એ તારે લેવા દેવા ક્યાંથી? ઇન્દ્રિય તારજ બિન છે, ઇન્દ્રિય જ્ઞાન તારું ક્યાં છે? ભાવેન્દ્રી બીજાને જાણે છે, હું તો મારા આત્માને જાણું કે એને જાણું?
મારા આત્માને
જો હું પણ જાણું તો હું ઇન્દ્રિય થઈ ગયો, હું પણ જાણું તો હું ઇન્દ્રિય થઈ ગયો. એમ છે
કે
ઇન્દ્રિય થઈ ગયો તો હું તો ઇન્દ્રિય નથી, હું તો અત્યંત જ્ઞાન ભય આત્મા મા પદાર્થ છું અને આ દેવ. બરાબર કહ્યું કે જ્ઞેયના લક્ષે જ્ઞાન થાય છે, એ જ્ઞાન નથી અજ્ઞાન છે. જ્ઞેયના લક્ષે ઇન્દ્રિય જ્ઞાન થાય, આત્મજ્ઞાન ન થાય.
ઇન્દ્રિય પ્રગટ થાય ઇન્દ્રિયના લક્ષે, પણ જ્ઞાન પ્રગટ
ન થાય. જ્ઞાનનો તિરોહ થઈ ગયો.
જે સમય ઇન્દ્રિય જ્ઞાન તમને જાણે છે એ સમયે જ્ઞાન આત્માને જાણે છે.
હા, જાણે છે.
તો
એનું કારણ કે એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જે છે ને એમાં વ્યક્તિ સફર પ્રકાશકની પડી છે, એટલે એ તો સોને તો ધ્યાન જ કરે છે. સોનો પ્રતિભા તો જ્ઞાન નીકળી એવા થાય છે. એકેન્દ્રીને પણ સફર પ્રકાશકની વ્યક્તિ છે. હવે એમાંથી જે પર્યાયનું પ્રમાણ છે જ્ઞાનની પર્યાયનું, એમાંથી નહીં કાઢો તો જ્ઞાનની પ્રેમ આત્મજ્ઞાન જે પર ગણાતું નથી.
જે સમય પ્રમાણ છે એ સમય નયનો વિષય પણ છે કે નહીં
છે કે નહીં ભાઈ? ઓકે છે,
નવી વાત આવે છે.
પ્રમાણમાં બે છે,
બે છે,
નિશ્ચય નહીં પણ છે ને વ્યવહાર નહીં પણ છે, બે પડી છે. પ્રમાણમાં બે અંશ છે, પણ આ અંશ ઉપર ખ્યાલ નથી લોકોને ક્યાંય. જેમ દ્રવ્યનું પ્રમાણ છે પર્યાયનું પણ પ્રમાણ છે, અને સ્વપર પ્રકાશકની જ્ઞપ્તિ છે. જેમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાં દ્રવ્ય ઉપાદય છે અને પર્યાય છે. દ્રવ્ય ઉપાદય પર્યાય માત્ર હે, બરાબર છે. એમ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકની જ્ઞપ્તિ બધાને છે. એ પ્રમાણમાંથી નહીં કાઢે તે જીન વચનમાં બે માંથી નહીં કાઢવાની. હો, દ્રવ્યના પ્રમાણમાં અને જ્ઞાનની પર્યાયનું પ્રમાણ કેરમી ગાથા પછી લીધું છે. એ પ્રમાણ પરોક્ષ પ્રમાણ પ્રત્યેક પ્રમાણ અમદાવાદમાં લીધું હતું. જ્ઞાનની પર્યાયનું પ્રમાણ એમાંથી જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય, જે પરને જાણે તે વ્યવહાર. પરનો નિષેધ કર કે પરને જાણતો નથી, તો વ્યવહારનો નિષેધ કર્યા કરવા માટે તો કહ્યું છે. પ્રમાણ પૂજ્ય નથી, નિશ્ચયની પૂજ્ય છે. એ પક્ષાતિક્રમણ કરાવે છે. બે પ્રકારના પ્રમાણ છે. સામાન્ય શિષ્યાત્મક આખો પદાર્થ જે છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, અને જ્ઞાનની પર્યાયમાં પણ પ્રમાણ છે. સ્વપર બે જણાય પ્રતિભા થાય, એટલે તમને ખબર હોય તો શેટિકામાં પરને જાણવાનો નિષેધ કર્યો. એટલે સ્વપરને જાણે તો જ્ઞાન ખરું, પણ એનો નિષેધ કર્યો કે પરને હું જાણું છું તો આત્માનો નાશ થઈ જશે. પ્રમાણ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક છે, એટલે પ્રમાણનો પક્ષ અનાદિકાળનો છે. દ્રવ્યમાં પણ પ્રમાણ ઉપાદે અને પર્યાયમાં પણ પ્રમાણ સત્યા.
દ્રવ્ય પ્રમાણ તો પક્ષ તો કરતા બુદ્ધિ, और पर्याय के प्रमाण का पक्ष तो ज्ञाता
ज्ञाता बुद्धि है बात बराबर है कर्ता बुद्धि ने ज्ञाता बुद्धि तो आपने न्याय गायू कि कर्ता बुद्धि ने ज्ञाता बुद्धि अनन्य बुद्ध नु कारण है या ज्ञाता बुद्धि में तुमने मैंने बताओ तो खरा ज्ञाता बुद्धि में शू लेशो પ્રમાણ નો પક્ષ છે પ્રમાણ જ્ઞાન નથી થયું
પ્રમાણ
અને જ્ઞાન પછી પ્રગટ થાય
બરાબર
એમ આમાં સમય કાન કાઢે પછી અને કાન સાચું થાય સફળ પ્રકાશ જ્ઞાની નું
સ્વપ્રકાશ કાઢે પછી સફળ પ્રકાશ થાય
થાય બરાબર છે એમાં કઈ વાંધો એ બે શબ્દોમાંથી આવ્યા છે ઊંચા છે કરતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ એટલે હું તો ઉપર ને જાણું છું એ બુદ્ધિનું નામ જ જ્ઞાતા બુદ્ધિ છે ને એ જ બુદ્ધિ હું પરને જાણું છું હું પરને કરું છું અને પરને હું જાણું છું હું જાણું છું કે ઇન્દ્રિય જ્ઞાન જાણે અરે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે તો ઇન્દ્રિય જ્ઞાન તો ભારતી ભિન્ન છે ઇન્દ્રિય જ્ઞાન તો સ્વ આશ્રિત નથી એ તો જ્ઞેય આશ્રિત છે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છે એને એને આત્માનું અવલંબન નથી આ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છે માટે એને ભાવની કહી અને દ્રવ્યની આત્માનું અવલંબન નથી વર્ષકતા અવલંબન છે આત્માના અવલંબન ભાવે
પ્રગટ
ન થાય
જ્ઞાન પ્રગટ થાય
બહુ સ્પષ્ટ થાય છો હવે આપણે ત્રણ હોય ને તો જ આ બધું નીકળે તો બે ચાર જણા બેઠા હોય એવો કોઈ પ્રશ્ન કરે પાછો
આત્માના અવલંબને ભાવિંદ્રિય પ્રગટ થાય
દ્રવિંદ્રિયનું અવલંબન લઈએ એમના ભાવિંદ્રિય છે આત્માનું અવલંબન લઈને જ્ઞાન પ્રગટ થાય એમના મતિંદ્રિય છે
આત્માના અવલંબને ભાવિંદ્રિય પ્રગટ
ન થાય
એ દ્રવિંદ્રિય પ્રગટ થાય
આત્માને અવલંબે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય બેનો આશ્રય ભિન્ન છે બેનો આશ્રય આશ્રય ભિન્ન છે એક પરાશ્રિત છે ને
ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન બંનેના આશ્રયો ભિન્ન ભિન્ન છે
હા લખો લખો મને તો જબરજસ્ત હથિયાર આત્મા છે દસ ગાથા મૂળ ગાથા પછી
મૂળ ગાથા બિલકુલ ના ચાહી જરૂર એકાગીની જરૂરત નહીં સિદ્ધિ ગાથા
સિદ્ધિઓ પાછા સિદ્ધિ ચાહો આત્મા પોતાના સ્થાનને છોડીને બંને જરવા જતો નથી કોઈ કાલે અને ઇન્દ્રિય જ્ઞાન કોઈ કાળે સ્વને જાણતું નથી
બેનો નેચર ફરક છે બેનો સ્વભાવ ફરક છે ઇન્દ્રિય આત્માને કોઈ નહીં ન જાણે જ્ઞાન પરને કોઈ નહીં નથી
એવું છે કેમ કે પરને જાણે તો પરનું લક્ષ થઈ જાય છે તો પર લક્ષ તો અભાવ છે જ્ઞાન બે થી થાય જ નહીં સમય સામે નમસ્કાર છે મને બળ આવી ગયું છે જબરદસ્ત ત્યારે સાયુ ત્યારે વાત કર્મ ઇન્દ્રિયનો વિષય છે શબ્દ ઓહો આત્માનો વિષય નહીં કે નહીં બસ સંધ્યા એ કઈ સાંભળી છે ને આમાં ચોખવાનું છે. તો પછી પેલા તો સાંભળીને તરત કે પ્રત્યક્ષ આપ્યું ને એના ચોખ્ખું છે કુંકુમ ના, એટલે એમાં છે ઈજામાં હોય ને.
ઇન્દ્રિય જ્ઞાન એને રોકી લે છે શબ્દ ને રૂપ ને
અહીંયા સુધી આવા જે
અહીંયા સુધી આવા દેતો નથી.
શબ્દ ને અહીંયા સુધી નથી આવા દેતો. આટલી ઢાલ છે ઢાલ. ઇન્દ્રિય જ્ઞાન કે છે શબ્દ ને હું તને જાણું છું તો આગળ વધીશમાં બાઉન્ડ્રી બંધ છે. લક્ષ્મણ રેખા છે તું આત્મા સુધી જાય માં એ મારો વિષય છે. આત્માનો વિષય નથી. નિશ્ચય બોલતા
પ્રકાર
આજે વાત આપણે ચાલે છે એટલી નિશ્ચય ની વાત ચાલે
છે.
એટલી સ્વભાવ નહીં પર્યાયનો સ્વભાવ છે આત્માને જાણે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણ તે છે.
બરાબર બહુ સરસ. જ્ઞાન નો સ્વભાવ શબ્દ ને જાણવાનું એવું લખ્યું નથી. જ્ઞાન નો સ્વભાવ તો આત્માને જાણવાનું.
આત્માને જાણતા આનંદ આવે છે. જ્ઞાન પહેલા તો નિશ્ચય પૂજ્ય છે એમ કહ્યું. પ્રમાણ પૂજ્ય નથી એને નિશ્ચય ને વાર બે ને અનુભવ તો પણ વિષય મોટો તો પણ પૂજ્ય નથી. આ કેમ કે એ જે નિષેધ નો તત્વ છે એને પણ ભેળવે છે. પ્રમાણ ના એને ભેળવે છે અંદર. એ જે વિકલ્પ અનુભવ થાય ને એ વાત સાચી છે. જાણનાર જણાય છે પણ જણાતું નથી એમાં અનુભવ થાય છે. ઢોલ વાગે ઢોલ ઢોલ જ્ઞાની સાંભળતો નથી. બંદૂકના ધડાકા થાય વાઘ ત્રાળ મારતો હોય સાંભળતો નથી.
એ તો આત્માને જાણે છે. આત્માને જાણે છે એ શબ્દને સાંભળતો નથી.
પછી પદાર્થો પ્રતિભાસે છે જણાય છે એની ક્યાં ના છે. એ તો અનિશ્વરતા છે. એને ક્યાં જાણે છે
જાણતો નથી. જણાય
જણાય છે બરાબર છે.
જણાય છે જ્ઞાનની સામર્થ્ય છે ને
સામર્થ્ય છે અને જ્ઞાનાકાર છે. 1836 પાના ઉપર નહીં શ્લોક પોઈન્ટ ઉપર ચોખ્ખો શબ્દ છે. ઉદ્યોગ ઘણો ભયું પંદરો એમ દેખાય થાય છે. કારણ કે આ દસ કાથા પણ એને તો સેંકડો વખત વાંચી છે ને. દસ કાથા આગળ આવે બુદ્ધિ પણ અને અબુદ્ધિ પણ અર્થ આ પ્રમાણે છે. શ્લોકનો ભાવાર્થ નો ત્રીજો ભાવ બરાબર. જે રાગાની પરિણામ ઈચ્છા સહિત થાય એટલે કરતા બુદ્ધિ. ઈચ્છા એટલે કરતા બુદ્ધિ એ બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાની પરિણામ ઈચ્છા વિના પરનિમિત્તની બળવૃત્તિ થાય તે બુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાની પરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક છે. સવિત્વ દશામાં થતા રાગાદી પરિણામો જ્ઞાનીની જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક છે. કારણ કે ઈચ્છા વિના થાય છે એમ મેઇન ઈચ્છા. હવે રાજમલજી આ કરો સૂચિકા કરતા બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો આ પ્રમાણે અર્થ લીધો છે. ઈચ્છા વિના થાય છે માટે બુદ્ધિપૂર્વક. અને રાજમનજી કહેશે કે મન દ્વારા જણાય છે માટે બુદ્ધિપૂર્વક, આ કહે છે અબુદ્ધિપૂર્વક, કરતા બુદ્ધિ નથી માટે. બેમાં એટલો
આ વધારે પ્રચલિત રાજમહેલજીની વાત, આ તો પ્રચલિત જ નથી બિલકુલ. આ રાજમહેલજીની વાત છે એ પ્રચલિત બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક માટે
આ છે, આ પ્રચલિત નથી,
આ પ્રચલિત નથી,
આ સાચી વાત છે,
આ સાચી વાત છે.
આ વાત કઈ છે ને
અમૃતચંદ્ર આચાર્યની છે,
અમૃતચંદ્ર આચાર્યની છે. બેન આચાર્ય આચાર્ય ભલે તો ઠાકુર સ્થાન વાળા સમર્થ હોય બેન,
પણ આચાર્ય જેવા તો નહીં ને.
રાજમંત્રી આ કવચની ટીકા કરતા બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક નો આક્રમણ કીધો છે. જે રાગાદી પરિણામ જો જે રાગાદી પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થતા જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. જેમ કે સાતમે આઠમે નવમે અબુદ્ધિપૂર્વક છે ને, ચોથે પાંચમે છઠ્ઠે બુદ્ધિપૂર્વક લે છે, જણાય છે માટે ચોથે પાંચમે છઠ્ઠે બુદ્ધિપૂર્વક, સાત આઠ નવ દસમાં ચારિત્ર મોહના ઉદયથી થાય છે માટે અબુદ્ધિપૂર્વક મન વડે જણાતા નથી. એટલે કહું છું ને કે સાત આઠ નવમાં ચારિત્રમોના ઉદયમાં થોડાક જોડાય છે અને રાગ થાય છે સંજોગનો, પણ મન વડે જણાતું નથી માટે અબુદ્ધિપૂર્વક. અને ચોથે પાંચમે છઠ્ઠે જણાય છે રાગ, રાગ દ્વેષ ક્રોધ માન માયાલો, એટલે જણાય છે મન દ્વારા તો બુદ્ધિપૂર્વક, ન જણાય મન દ્વારા એટલે અબુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક એવી શૈલી એને લીધી. તમે કહ્યું ને આ પ્રચલિત છે, જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિના ભાવિ ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. આ બે પારા આ આખો પારો ફાયદો લીધો છે રાજમંત્રીનો. ઠીક છે, રાજમંત્રીની કળશિકામાં છે એ તમે વાંચી લેજો, કળશિકામાં આ જ કળશ કલસ્ટિકામાં છે. ના 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 નહીં નહીં, આ છે કલસ્ટિકા. આ જ કળશની ટીકામાં આ અર્થ કર્યો છે બુદ્ધિપૂર્વક. હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે. હવે શિષ્ય આશંકા કે છે, આશંકાનો શ્લોક છે, ઉત્તર નથી. મને એમ કે પકડાઈ જઈએ તમને, એટલે ન પકડાય અથવા તો ધીમે ધીમે લેશો. મને શું છે કે આ તો સાધારણ છે, મારી અપેક્ષાએ એટલે પણ ઠીક છે, તમને કહો ધીમે ધીમે તો તમને વિચારવાનું થોડી તક મળે. એ બરાબર છે, અગર એ ફાસ્ટ ચાલતી હોય તો વિચારવાની તક છે, સમજી ગયો. હવે શિષ્યની આશંકાનો શ્લોક છે, ઉત્તરનો શ્લોક નથી, આશંકા. શ્લોક નંબર 170 બોલો.
સર્વસ્યામેવ જીવન્યામ દ્રવ્ય પ્રત્યય સંતતમ કૃતો નિરાશ્રવો જ્ઞાની નિત્યમે વેતિ ચેન્મતિ.
સર્વસ્યામેવ શંકા કરે છે એ જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાશ્રમની સંપત્તિ વિજયમાં હોવા છતાં જૂના કર્મ પ્રત્યયો સત્તામાં છે, ઉદયમાં પણ આવે છે, સમય સમયે આવી સ્થિતિ હોવા છતાં જ્ઞાની સદાય નિરાશ્રમ છે એ શા કારણે કહ્યું? સત્તામાં કર્મ છે, ઉદયમાં પણ આવે છે પ્રત્યયો સમય સમયે, ઉપસમ નથી, ઉદયમાં પણ આવે છે, અને છતાં કહો છો કે નિરાશ્રમ છે, ઈશા કારણે તમે કહ્યું? એમ જો તારી બુદ્ધિ છે અર્થાત તને એવી આશંકા થાય છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ઠીક છે, કર્મ સત્તામાં છે, જ્ઞાની છે, અજ્ઞાન દશામાં બંધાયેલા પ્રત્યો પીડ્યા છે, સમયે સમયે ઉદયમાં આવીને ફરે છે, તો પણ એને નિરાશ્રમ કેવી રીતે થયો? ભાઈ યથાખ્યાત થયું નથી, ચારિત્ર કેવો નીચ્યો નથી, સાધક છે, પ્રત્યે ઉદયમાં આવે છે, અને કયો છો નિરાશ્રમ એટલે શું? એમ જો તારી શંકા હોય આશંકા તો સાંભળ્યો ઉત્તર. હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે, સીધી ત્રણ ગાથા, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, એટલે કે દ્રવ્ય કર્મો દ્રવ્ય આક્રમો સત્તા રૂપે